પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. પિતરનો પહેલો પત્ર, તેનો બીજો અધ્યાય, ફર્સ્ટ પીટર ચેપ્ટર સેકન્ડ, 4 and 5 and 9. એક પિતર, બીજો અધ્યાય, 4, 5 અને 9 જે જીવંત પથ્થર છે, જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે, તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે, એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. 9 પર તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો. પ્રભુ, આ વચન તમારું છે. અને તમે તે આપ્યું છે, અને પ્રભુ આજે તેની પર અમે મનન કરવા માંગીએ છીએ. પવિત્ર આત્મદેવ, તમારી સનાતન દિવ્ય હાજરી અમારી મધ્ય છે, તેનું ભાન રાખતા અમારી જાતોને સમર્પિત કરીએ છીએ. તારા દાસને વધુ સંપાછળ લઈ જા, પ્રભુ ઈશ્વરના નામમાં, આમેન. મિલ્કી વે, જેમાં આપણે રહીએ છીએ, મિલ્કી વે 490,000 miles an hour. 490,000 miles an hour એ બ્રહ્માંડની આસપાસ ફરે છે, એન્ડ સ્ટીલ 200 million miles એને એક ચક્કર લગાવતા થાય છે. જસ્ટ ઇમેજિન, 490,000 miles an hour અને સ્ટીલ 200 million miles એક ચક્કર લગાવતા, તો એ બ્રહ્માંડ કેટલું મોટું હશે. ના તો ફક્ત મિલ્કી વેની જ આપણે વાત કરીએ છીએ, અંદર 100 billion ગેલેક્સીઝ આર ધેર. વાહ, વાહ, એ પ્રભુ તમારી પાસે ને મારી પાસે છે. કદી વિચારીશ, કદી વિચારીશ? અને એ પ્રભુ તમારે મારે માટે માણસ બન્યો, માણસ બન્યો, અને એ તમારે માટે અને મારે માટે માણસ બન્યો. અને તેણે આપણને આત્મિક ઘરમાં ચણ્યા છે. તેણે તમને અને મને આત્મિક ઘરમાં ચણ્યા છે, અને તેણે આપણને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો આપણે પ્રગટ કરવાના છે. વાલા, કેવો અજાય પ્રભુ આપણને મળ્યો છે. અને છેલ્લા દિવસોમાં આપણે અને પર અભ્યાસ કરતા આપણે જોઈ ગયા છે, ટુ ડુ હિઝ વિલ, તેની ઈચ્છા પૂરી કરવી. પિતર લખે છે, ધ ફર્સ્ટ થિંગ ટુ ડુ હિઝ વિલ, એન્ડ વી શુડ બી લાઈક હિમ, આપણે તેના જેવા થઈએ, કારણ કે તેની પ્રતિમામાં આપણને બનાવ્યા છે, તેની પ્રતિમામાં આપણને બનાવ્યા છે. અને તેથી પ્રભુની ઈચ્છા છે કે આપણે તેની ઈચ્છા પૂરી કરીએ અને આપણે તેના સમાન તેના જેવા આપણે બનીએ. અને વાલો કેટલું અજાયબ આપણો પ્રભુ તમારી પાસે ને મારી પાસે છે. અને આ બધા જ મોડર્ન ડે ટર્કીની અંદર વિખરાઈ ગયેલા હતા. ગલાતિયા ને પોન્તસ ને કપદુકિયા ને આસિયા ને બિથુનિયામાં તેઓ વેરાઈ ગયેલા હતા, વિખરાઈ ગયેલા હતા, સતાવણીમાંથી પસાર થયેલા હતા. પરંતુ પિતર તેઓને એ આશા આપે છે, હે તમે તો પસંદ કરેલી જાતિ અને રાજમાન્ય જાજક વર્ગ ને પવિત્ર પ્રજા ને પ્રભુના ખાસ લોક છો. ડોન્ટ વરી, ટ્રબલ ઇઝ ધેર, જસ્ટ ફેસ ઇટ, ગો થ્રુ ઇટ, બટ યુ આર સ્પેશિયલ ઇન ગોડ્સ આઈ સાઇઝ. એની વન હુ ઇઝ ઇન ક્રાઇસ્ટ કેન બી ડિસ્પાઇઝ ઓન અર્થ વાઇલ બિંગ હાઈલી ઓનર્ડ ઇન હેવન્સ આઈઝ. પ્રભુની નજરમાં તમને હું નકામા નથી. ભલે મુશ્કેલી અને સતાવણીઓથી આપણે પસાર થઈ રહ્યા છે, પણ પ્રભુની નજરમાં આપણે નકામા નથી. એન્ડ પીટર યુઝ ટર્મ લાઈક લિવિંગ સ્ટોન, અ સ્પિરિચ્યુઅલ હાઉસ, અ હોલી પ્રિસ્ટહુડ, અ ચોઝન પીપલ, અ રોયલ પ્રિસ્ટહુડ, અ હોલી નેશન, એ પીપલ બિલોંગિંગ ટુ ગોડ, એ પીપલ બિલોંગિંગ ટુ ગોડ. તમે મારા જ છો, તમે મારા છો, તમે મારું ધન છો, હું તમારો માલિક છું, હું તમારો ધણી છું, અને મારા વગર તમારું બીજું, તમારા વગર બીજું મારું કોઈ ધન નહીં. આ પ્રમાણે પ્રભુ ઇસ્રાયલ પ્રજાને કહે છે, ને તમને અને મને, એ યુ આર માય ઓન, યુ આર માય ઓન, તમે મારા છો. વી આર લિવિંગ સ્ટોન. Why and how? We are a living stone. Why and how? Because of the sacrifice of Jesus Christ, the living stone. He is the living stone and we are a living stone. His sacrifice made me and his sacrifice made us a living stone. આપણને જીવંત પથ્થરો બનાવ્યા છે. એ ખૂણાનો મુખ્ય પથ્થર છે. The living stone. And we are a living stone. We are a spiritual house because our bodies are temples in God dwells. તમારા શરીરો દેવનું મંદિર છે, શું તમે જાણતા નથી? અને શું એ પ્રભુનો આત્મા તમારામાં વસે છે, એ શું તમે જાણતા નથી? પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને એ પ્રમાણે કહે છે. We are a holy priesthood. Offering spiritual sacrifices acceptable to God. અને તેથી કહે છે કે પાંચમે, તેની પાસે આવીને તમે જીવંત પથ્થરો જેવા આત્મિક ઘરમાં ચણાયા છે. તેની પાસે આવીને, કમિંગ ટુ હિમ ફર્સ્ટ, એ બાબત આપણે જોઈ ગયા. બીકોઝ વી કેન કમ ડાયરેક્ટલી ટુ ગોડ વિથ થ્રી સેક્રિફાઇસીસ. અને પાઉલ શું કહે છે કે તમારા શરીરનો જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. અને આ અર્પણ એ બહુ જ જરૂરી છે. વી હેવ ટુ સેક્રિફાઈસ અવર સેલ્ફ ડેઇલી. આપણી જાતોનું અર્પણ આપણે રોજ કરવાનું છે. એક્સપ્રેશન ઓફ સિન્સિયર પ્રેઇઝ એન્ડ થેન્ક્સ ગિવિંગ. હેબ્રી 13:15 શું કહે છે? તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. શું કહે છે? તેનું નામ કબૂલ કરનાર, તેના હોઠોના ફળનું અર્પણ આપણે નિત્ય કરવાનું છે. રોજ રોજના આપણા જીવનમાં પ્રભુનો આપણે આભાર માનવો છે. આપણે આભાર માનવાનો છે. આપણે આપણી જાતોને તેને આપી દેવાની છે. એન્ડ થર્ડ વન, ડીડ્સ ઓફ કાઇન્ડનેસ એન્ડ જનરોસિટી. અને તે 16 કલમમાં હેબ્રી 13:16 કહે છે કે ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો ના, ભૂલોમાં એવા યજ્ઞોથી દેવ બહુ સંતોષ થાય છે. એનો આ ત્રણ બાબત આપણે આપણા જીવનમાં રોજ જરૂર રાખવાની છે. We are a chosen people, a royal priesthood, a holy nation, a people belonging to God because God has chosen us to make us instrument designed to declare the praises of them who called us out of darkness into his wonderful light. શું કહે છે કે જેને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. વોટ આર વી ડુઈંગ નાવડેઝ ઇન અવર ડેઇલી લાઈફ? જેણે તમને અંધકારમાંથી પ્રકાશના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે ને હું પ્રગટ કરીએ છીએ આપણા રોજના જીવનમાં. A very special someone who invites you, who has invited you into a relationship with him that has no end. His relationship and his friendship has no end. Forever friendship with God. Forever friendship with God. And he, Prabhu, tamare mate ane mare mate. જગતમાં આવ્યો. અને પાછલા દિવસોમાં આપણે જોઈ ગયા, યુનો, પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર સાલ્વેશન. આ ભવિષ્યકાળનું, વર્તમાનકાળનું અને ભૂતકાળનું તારણ વિશે આપણે જોઈ ગયા. એ બાબત આપણે હવે ફરી રિપીટ કરવા માંગતા નથી. પરંતુ જન્મ અને વૃદ્ધિ, જન્મ અને વૃદ્ધિ, જન્મની બાબત આપણે જોઈ ગયા કે પ્રભુ કેવી રીતે આપણે જન્મ આપે છે, એ એની કૃપાની વાત છે, એ આપણા પર આધાર નથી રાખતો. પણ ગ્રોથ, એ આપણે આપણે કરી શકીએ છીએ. આપણે આત્મા, આપણે આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવી એ આપણી જવાબદારી છે અને એ આપણા ઉપર છે, આપણે કરી શકીએ છીએ. અને તેના માટે આજે આપણે વિચાર કરવા માંગીએ છીએ. અને બીજો અધ્યાયને પહેલી કલમમાં શું કહે છે, એ માટે સઘળી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાય તથા સઘળા પ્રકારની નિંદા દૂર કરીને નવા જન્મેલા બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. જો વૃદ્ધિ પામી હોય તો આ બાબત બહુ જ જરૂરી છે. શું કહે છે, નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. પરંતુ એ બીજી કલમની આગળ પહેલી કલમ છે અને એ વલણો આપણામાંથી દૂર થાય ના તો આપણી વૃદ્ધિ થતી નથી. માટે સઘળી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાય અને સર્વ પ્રકારની નિંદા આપણા જીવનમાંથી દૂર થવી જોઈએ, થવી જોઈએ અને થવી જોઈએ, તો જ આપણે આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામી શકીએ. જો પહેલી કલમના વલણો આપણામાંથી દૂર થતા નથી તો આપણા જીવનમાં આત્મિક ભૂખ લાગતી નથી, આ વચનની ભૂખ આપણને આવતી નથી. કેમ? કારણ કે પેલા વલણો આપણામાં રાજ કરે છે. જો એ વલણો, એ એટીટ્યુડ, એ બિહેવિયર અને એ કુટેવો જો આપણામાંથી જતી નથી તો આપણે આત્મિક દૂધની ઈચ્છા રાખી શકતા નથી અને આપણો આત્મિક ગ્રોથ એ શક્ય બનતો નથી. માટે પહેલી કલમના વલણો આપણા જીવનમાંથી દૂર થવા જોઈએ. અને તેથી હોશિયા ચોથો અધ્યાયની છઠ્ઠી કલમ કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે, તે મારા જ્ઞાનનો અનાદર કર્યો છે. મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામતા જાય છે. કેમ? કારણ કે પહેલી કલમના વલણો આપણે લઈને ફરીએ છીએ. આપણા આત્મિક જીવનમાં આપણે વૃદ્ધિ કરવા માંગતા નથી. આપણે જીવનો પ્રભુને સોંપી દીધા, પણ જે જૂની બાબતો છે, જે જૂના વલણો છે, જે એટીટ્યુડ છે, એ આપણામાંથી દૂર થતા નથી, એ રાજ કરે છે અને તેથી આપણી આત્મિક વૃદ્ધિ થતી નથી. હલાવ, આ પિતરના પત્રમાં બે શબ્દ બહુ અગત્યના છે અને એ તો પહેલો શબ્દ છે એ લીવ, જીવો, અને બીજો શબ્દ છે પ્રેમ કરો, લવ. લીવ એન્ડ લવ, આ બે શબ્દ બહુ જ અગત્યના છે. જો પહેલો અધ્યાય ને 17મી કલમમાં શું કે છે, અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો. અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો, ઇટ મીન્સ પ્રભુમય જીવન તમારે અને મારે જીવવાનું છે. પ્રભુમય જીવન તમારે અને મારે જીવવાનું છે, કારણ કે પ્રભુએ આપણને જીવંત પથ્થરો બનાવ્યા છે. આત્મિક ઘરમાં આપણી કાપકૂપ કરી અને તેની યોજનામાં, તેના કેન્દ્ર સ્થાને, તેની જગ્યાએ, તેના મહિમાને માટે તમને ને મને મૂક્યા છે કે આપણે તેને યાજકો સમાન સેવા કરીએ, તેનો મહિમા કરીએ, વિદેશીઓમાં આપણે તેનો મહિમા જાહેર કરીએ. ત્યારે શું કહે છે કે તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો. શું આપણે ઈશ્વરની બીક રાખીએ છીએ? નવે ઘણી બધી વાર આપણે ઈશ્વરને બાજુ પર મૂકી દે છે અને જાણે ઈશ્વર છે જ નહીં એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. કારણ કે તમારા પ્રવાસનો વખત બીકમાં કાઢો, કારણ કે આપણને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા છે, આપણને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યા છે, અને બીજા કોઈની પાસે અધિકાર અને માન અને મહિમા નથી. વી આર એ લિવિંગ સ્ટોન, જીવંત પથ્થર. આપણે નકામા હતા, આપણે અંધકારમાં હતા, આપણે પાપના ગુલામ હતા, આપણે પાપના દાસ હતા, આપણે શેતાનના છોકરા હતા, અને એમાંથી પ્રભુએ આપણને ખેંચી લીધા છે અને બહાર કાઢ્યા છે અને જીવંત પથ્થરો બનાવ્યા છે કે જેથી આપણે પ્રભુના મહિમાનો અર્થ વપરાઈ શકીએ. પરંતુ ઘણી બધી વાર એ ભય જીવનમાંથી ચાલ્યો જાય છે, એ ભય જીવનમાંથી ચાલ્યો જાય છે. અને માલાખી 1:6 શું કહે છે, જો પ્રભુનું વચન, માલાખી 1:6 પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યનો દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને ને ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે, અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? ઇસ્રાયલ પ્રજાને આ પ્રશ્ન પૂછે છે કે જો હું તમારો પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે, અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? શું આપણે પિતા તરીકે તેનો ડર રાખીએ છીએ આપણા જીવનમાં? શું એ આપણો માલિક છે, આપણે તેનું માન રાખીએ છીએ? ઈશ્વરના ભયથી આપણા જીવનનું નિયંત્રણ થવું જોઈએ. ઈશ્વરની બીકથી, ઈશ્વરના ભયથી આપણા જીવનનું નિયંત્રણ થવું જોઈએ. પણ તેઓ નિષ્ફળ ગયા, ધે ફેઇલ. તેઓ ઈશ્વરનું માન રાખ્યું નહીં, તેઓ ઈશ્વરની બીક રાખી નહીં, તેઓ વંઠી ગયા, તેઓ નઠારા થઈ ગયા, અડિયલ વાછરડાના જેવા થઈ ગયા. દેવો લાઈક અ સ્ટ્રેન વાઇફ, અને એક વેશ્યા તરીકેનું જીવન તેઓ જીવવા લાગ્યા. અર્ધ શિકાયેલા બની ગયા, મૂર્ખ કબૂતરના જેવા બની ગયા, સેલ્ફ સર્વિંગ વાઇન, સ્વપેથિત સ્વપોષિત દ્રાક્ષાવેલો બની ગયા, અને ઈશ્વરને તેઓએ બાજુ પર મૂકી દીધો. અને ઘણી બધી વાર આપણે આ જીવનમાં જીવીએ છીએ. વલાવ, જો પહેલી કલમના વલણો આપણામાંથી દૂર થતા નથી તો આપણી આત્મિક વૃદ્ધિ થતી નથી. અને તેથી આપણા જીવનમાં પ્રભુની બીક અને પ્રભુનો ભય રાખો એ બહુ જરૂરનું છે. બીજો કલમ, બીજો અધ્યાય અને 12મી કલમ, 1 Peter 2:12, અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે, ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાય કરના દિવસે દેવની સ્તુતિ કરે. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. लिव फर गॉड्स ग्लोरी, પ્રભુના મહિમા માટે જીવવાનું છે. વાલાઓ એક જ જીવન પ્રભુએ આપ્યું છે અને આપણે પ્રભુના મહિમા માટે જીવવાનું છે. અને જો ગ્રીક શબ્દમાં આ જે અહીંયા લખ્યું છે ને રૂડા કામ જોઈને, ગ્રીક શબ્દમાં ઘણા બધા અર્થ થાય છે. મને એમાં એક છે બ્યુટીફુલ, અને બીજો એ થાય છે કે પારદર્શક. પારદર્શક એટલે કે તમારું અને મારું જીવન એ પારદર્શક હોવું જોઈએ, જેથી કરીને વિદેશી લોકો તમારા અને મારામાં પ્રભુ ઈસુનો પ્રેમ અને પ્રભુ ઈસુના આચરણ એ તમારા મારા જોઈ શકે. એટલે તમારું અને મારું જીવન એ પારદર્શક હોવું જોઈએ, એ પિતર અહીં આવી કહે છે. આપણે ઈશ્વરના મહિમાને માટે જીવીએ. અને વાલાઓ વૃદ્ધિની અંદર આ બધી બાબતો બહુ જ જરૂરની છે. ચોથો અધ્યાયને બીજી કલમ, શું કહે છે કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. ઈશ્વરની બીકમાં જીવવાનું છે, ઈશ્વરના મહિમા માટે જીવવાનું છે, અને પ્રભુના દાસ તરીકે સ્વતંત્ર જીવન જીવવાનું, જેથી કરીને શેતાન અને તેની બાબતો આપણા ઉપર રાજ ન કરી શકે અને ઈશ્વરની ઈચ્છાને માટે જીવવાનું છે. પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે, અને એ ફક્ત કોણ કરી શકે અને કોણ કરી શક્યું? ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરી શક્યા. દેવની મારા બાપની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન છે, અને મારા તમે ને હું એ બાબત કરી શકીએ છીએ. પ્રભાલાઓ જ્યારે આવા જીવનમાં આપણે જીવીએ છીએ, જીવવા માંગીએ છીએ, ત્યારે ઘણી બધી અડચણો આપણા આત્મિક જીવનમાં આવે છે. જો પહેલો અધ્યાય અને 14મી કલમમાં શું કહે છે, ઘણી બધી અડચણો આવે છે. શું છે? આજ્ઞાંગિત છોકરા જાઓ થાઓ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દૂરવાસનાની રૂએ ન વર્તો. બરાબર, જીવન તો આપણે સોંપી દઈએ છીએ પણ પછીથી એ જીવન આપણે બીખમાં ગુજારવાનું છે, પણ ઘણી બધી અડચણો આવે છે, કારણ કે આપણે સંપૂર્ણ ઘણીવાર સોંપાઈ જતા નથી. અને આપણે આ વર્તમાન કાળમાં જીવીએ છીએ ત્યારે આ યુદ્ધ આપણામાં થાય છે, કારણ કે આપણા શરીરની 5 ઇન્દ્રિયો એવી છે કે તમે ગમે તે કરો એની બારીઓ તમારે ને મારે આપણે બંધ નથી કરી શકતા. અને એ 5 ઇન્દ્રિયો એ બારીઓ છે ને, તેમાંથી આ વર્તમાન જગતના પાપ અને પરીક્ષણ અને શેતાન એ બારીઓમાંથી આપણા જીવનમાં આવે છે, કારણ કે આપણે આ વર્તમાન સમયના યુદ્ધમાં એ 5 બારીઓને ઘણી બધી વાર બંધ નથી કરી શકતા. એ ઇન્દ્રિયો છે અને તેમાંથી શેતાન આપણા પર એક પછી એક પરીક્ષણ લાવતો જાય છે. અને વાલાઓ એ આપણે બહુ જ અગત્યની જરૂર છે કે બાબતની આપણે ધ્યાન રાખીએ. બીજો અધ્યાયના 11મી કલમ, વાલાઓ હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. શું કહે છે? તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. અને આ બાબત આપણે બહુ જ જરૂરનું છે વાલાઓ, જો દેવની ઈચ્છા પ્રમાણે જીવવું છે, દેવની ઈચ્છાને માટે જીવવાનું છે, દેવની બીકમાં જીવવાનું છે, તો આ બારીઓને આપણે બંધ કરવી જોઈએ, આપણા જીવનોને સોંપી દેવા જોઈએ. દેવની ઈચ્છા પ્રમાણે જીવવા માટે જે દબાણ આવે છે, જે બહારની દુનિયામાંથી જે દબાણ આવે છે, તેના પર આપણો કંટ્રોલ પવિત્ર આત્માના સામર્થ્યમાં હોવો જોઈએ. જો ચોથો અધ્યાયને બીજી કલમ અને 3 અને 4 કલમમાં શું કહે છે? કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યને જેટલો વખત ગુમાવ્યો તે બસ છે. તે વખત તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોહશોકમાં, અધિકારપાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા, જેમાં વિદેશીઓ આનંદ માને છે. અને ઘણી બધી વાર આ પ્રેશર આપણા પર આવે છે, અરે અમે લોકોને લૂંટીએ છીએ તમે કેમ નહીં લૂંટતા, અમે લોકોને લૂંટીએ છીએ તમે કેમ નથી લૂંટતા, અમે પાર્ટીઓમાં જઈએ છીએ અમે દારૂ પીએ છીએ તમે કેમ દારૂ નથી પીતા, અમે લોકોને છેતરીએ છીએ તમે કેમ નથી છેતરતા. હા, પણ આ બધો અટકાવ બહારની દુનિયામાંથી આપણા રોજિંદા જીવન પર પ્રેશર લાવે છે, રોજિંદા જીવન પર પ્રેશર લાવે છે. પણ વાલાઓ, આપણે દેવની ઈચ્છા પ્રમાણે જીવવાનું છે, આપણે દેવની ઈચ્છા પ્રમાણે જીવવાનું છે. આવું યુદ્ધ આપણામાં ચાલતું આવે છે, પણ તેના પર આપણા આપણો કંટ્રોલ પ્રભુ પવિત્ર આત્માની આધીનતામાં હોવો જોઈએ. અને પિતર ત્રણ શબ્દ બહુ અજાયબ જેવા અહીં ગાડી લખે છે. એક તો કહે છે સેલ્ફ કંટ્રોલ, સંયમ, બીજો છે આધીનતા, સબમિશન, અને ત્રીજો સફરિંગ. પિતરનું પાત્ર બહુ ગજબનું છે વાલા. આપણે દાઉદ, કિંગ ડેવિડ પર અભ્યાસ કર્યો હતો પાછલા વર્ષમાં, અને મેં આખા બાઇબલ એને પ્રથમ સ્થાન આપ્યું છે કે એના જેવું પાત્ર બાઇબલમાં કોઈ નથી. ગજબ, 66 પુસ્તકો, 66 ચેપ્ટર્સ એના માટે લખી નાખવામાં આવે છે. નહીં ઇબ્રાહીમ માટે નહીં, કે નહીં સુલેમાનને નહીં, નહીં કે પછી યાકુબના માટે નહીં, પરંતુ એના માટે 66 ચેપ્ટર લખી નાખ્યા છે. વોટ એ ઓસમ, ગજબનું છે, ગજબનું છે. પણ એક પિતર કેવું પાત્ર છે ને, એ પણ બહુ અજાયબ છે, યુ નો, બિગ માઉથ પીટર. અને એના જીવનમાં આ સંયમ નહોતો, સેલ્ફ કંટ્રોલ નહોતો વાલાઓ, તમને ખબર છે, નહોતો. તેનામાં આધીનતાય નથી. હી વોઝ નોટ સબમિસિવ, હી હેડ નો સેલ્ફ કંટ્રોલ. અને સફરિંગ, નો, હી વોઝ નોટ રેડી એટ ઓલ ટુ સફર. અને તમને સુવાર્તા ખબર છે, જો પિતરને આત્મિક ઘરમાં ચણવામાં આવ્યો, એન્ડ હી બીકેમ એ લિવિંગ સ્ટોન, વોટ અબાઉટ અસ? હા, એનામાં સંયમ નહોતો, એનામાં સંયમ નહોતો. બિગ માઉથ પીટર. પ્રભુ તારાથી આ દૂર ના થાય, પ્રભુ તારાથી આ દૂર થાવ, આવું તો કંઈ થતું હશે, ગેટ મી બિહાઇન્ડ શેતાન. અને પ્રભુએ તેને ધમકાવી નાખ્યું, તેનામાં સંયમ નહોતો, અને ફટ તેને કાઢી નાખ્યું. અને એમ કે માલખસનું ડોકીશ કાપી નાખું, પણ પ્રભુની કૃપા તેને કાનથી જ વાત અટકી ગઈ. હા, એનામાં એ સંયમ નહોતો, એ સેલ્ફ કંટ્રોલ નહોતો, અને સફરિંગ કરવા માટે એની તૈયારી નથી, બિલકુલ નથી. પ્રભુએ તારાથી દૂર થાય ના થાય, પરંતુ ત્યાં લખવામાં આવ્યું છે, એ બહાર જઈને ખૂબ રડ્યો, એ બહાર જઈને ખૂબ રડ્યો. ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. અને એ પ્રભુ તમારી પાસે અને મારી પાસે માગે છે. જો આત્મિક ઘરમાં ચણાવવું હોય તો તમારી પાસે અને મારી પાસે પ્રભુએ માગે છે. પ્રભુએ આધીનતા માગે છે, પ્રભુએ સંયમ માગે છે, અને સફરિંગ પ્રભુ માટે આપણે તૈયાર રહેવું પડે. પ્રભુએ આપણી પાસે માગે છે. એ મોટા માછીમારના જીવનમાં આ બાબતો નથી વાલા, એ મોટા માછીમારના જીવનમાં આ બાબતો નથી. પણ એ શીખ્યો, એ શીખ્યો. આપણે ક્યારે શીખીશું? આપણે ક્યારે શીખીશું? તમારી પાસે જીવંત વચનો છે, એનો આત્મા તમારા મારામાં સદા વાસો કરે છે, અને આપણે રોજ શીખવે છે અને શીખવા માંગે છે. પરંતુ બહારની દુનિયાના જે પ્રેશર છે એ તમારા મારા પર સતત આવે છે. આપણે બારીઓ બંધ કરી દેવાની જરૂર છે, અને ત્યારે જ એ વૃદ્ધિ આવશે. અને તેના માટે સેલ્ફ કંટ્રોલ, મનની કમર બાંધવાની છે. આ મનની કમર એ બાંધવાની બહુ જ જરૂર છે. રજનીશના આશ્રમની બહાર એક એક મોટું બોર્ડ મારવામાં આવ્યું હતું અને ત્યાં લખેલું હતું કે જ્યારે તમે અંદર આવો તો તમારા મન અને તમારા ચપ્પલ એ બહાર મૂકીને આવો. તમારું મન અને તમારા ચપ્પલ બહાર મૂકીને આવો. કેમ? કારણ કે રજનીશ એ માનવીય મનની સામે ટકી શકતા ન હતા. ઘણી બધી આપણે પ્રભુ મંદિરમાં આવી છે ને ત્યારે આપણા મન આપણે બહાર મૂકીને આવ્યા છે. ઇટ ઇઝ ટ્રુ. મેની અ ટાઈમ્સ આપણા મન આપણે બહાર મૂકીને આવે છે અને આપણે ચપ્પલ અંદર લઈને આવે છે. અને તેથી પ્રભુની જીવન, પ્રભુનો પ્રેમ, પ્રભુની આધીનતા, પ્રભુનું પરાક્રમ અને પ્રભુનું લોહી કામ નથી કરતું. એ નિષ્ફળ જાય છે, એ નિષ્ફળ જાય છે. વાળા ખ્રિસ્તી જીવનમાં મનની ભાગીદારી બહુ જ અવશ્યની છે, બહુ જ આવશ્યક છે. આપણા મનની કમર આપણે બાંધવાની છે. કારણ કે પાંચમો અધ્યાય શું કે, સાતમી આઠમી કલમમાં શું કે છે, સાવચેત થાઓ, જાગૃત રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને વાલાઓ, સંયમી થવાની બહુ જરૂર છે. આ દિવસોમાં સંયમી થવાની બહુ જ જરૂર છે. અને આપણે ક્યારે કરી શકીએ? પ્રભુના મહિમા માટે આપણે જીવવું છે. પ્રભુએ આપણને આત્મિક ઘરમાં ચણ્યા છે. તો વાલાઓ, એક બાબત બહુ જરૂરની છે, વધસ્થમ, વધસ્થમ અને તેની આધીનતા અને તેનો લોહી. 1980 ની અંદર આર્થર બ્લેસેટ અને તેનો દીકરો બેરૂતમાં ગયા રાત્રે અને તેમણે પ્રાર્થના કરી કે મારે આરાફતને મળવું છે. અને રાત્રે 12 વાગે આ લોકો આવ્યા ગાડી લઈને અને લાઇટ વગર શેરીઓમાં ગાડી દોડાવીને લઈ ગયા અને આરાફતને મુલાકાત થઈ, આરાફતની મુલાકાત થઈ. અને આર્થર બ્લેસેટે ત્યાં ગાડી પ્રાર્થના કરી, 12 વાગ્યાથી લઈને પ્રાર્થના કરી. અને ઘણી બધી બાબતો માર્થની સુવાર્તામાંથી આર્થર બ્લેસેટ એ આ આરાફતને કહી. અને ત્યાં ગાડી પ્રાર્થના કર્યા પછીથી આરાફત અહીં ગાડી લખે છે કે હી સ્પોક સોફ્ટલી, ધર ઇઝ નો ડાઉટ ધ બાઇબલ ઇઝ મોર પાવરફુલ ધેન અ ગન ઓર ધ સ્વોર્ડ. ધ રોમન ટ્રાઈડ ટુ કિલ ક્રિશ્ચિયન્સ, દે બીટ, ઇમ્પ્રિઝન્ડ એન્ડ મર્ડર ધેમ, બટ સ્લોલી ધ બિલીવર્સ ધ ક્રિશ્ચિયન્સ ટુક રોમ એન્ડ રોમ બીકેમ ક્રિશ્ચિયન. દે ટુક ઇટ બાય ધ હાર્ટ, દે ડીડ વિથ ધ ક્રોસ વોટ નો આર્મી હેડ ડન. શું તમારું મારું જીવન વધસ્થમને પ્રદર્શિત કરે છે? લોકો આપણામાં વધસ્થમનો પ્રેમ અને વધસ્થમને જોવા માંગે છે. અને સવારે 5 વાગે, 2 રાતના 12 વાગે ગયા, રાતે સવારે 5 વાગે એ પાછા આવ્યા. પરંતુ પાપ કબૂલાતની પ્રાર્થના એમણે કરાવી, એ હાથ બાજુએ પકડી અને આરાફત રડ્યા, પરંતુ એમની સાથે એ રિપીટ ના કરી. હી વોઝ સો નિયર, હી વોઝ સો નિયર બટ હી વોઝ સો ફાર. રજુવાન દોડતો આવ્યો. અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું છે? જસ્ટ ગો એન્ડ સેલ આઉટ યોર પોઝેશન એન્ડ યુ વિલ ગેટ ઇનહેરિટ ઇન હેવન. એન્ડ જસ્ટ કમ એન્ડ ફોલો મી, કમ એન્ડ ફોલો મી. સો નિયર, સો ફાર. તેની પાસે પુષ્કળ ધન દોલત હતી અને તેથી એ ઉદાસ થઈને ચાલ્યો ગયો, ઉદાસ થઈને ચાલ્યો ગયો. અને જતા પહેલા એક નાનો વધસ્તંભ, એમણે જે વધસ્તંભ ઉંચક્યો હતો એમાંથી કાપીને એમણે બનાવ્યો હતો, એ નાનો વધસ્તંભ આરાફતને તેમણે આપ્યો.
અને 2004માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી એવો અવસ્થમ તેમણે તેમની પાસે રાખ્યો. બટ હી વોઝ સો નિયર સો ફાર. વોટ અબાઉટ યુ માય ફ્રેન્ડ? વોટ અબાઉટ યુ માય ફ્રેન્ડ? તમને આ પ્રશ્ન હું નથી પૂછતો, આ પ્રશ્ન હું તમને નથી પૂછતો, પ્રભુનું વચન તમને પૂછે છે. There you can find your savior, your salvation. There you can find your forgiveness of sin. There you can find your redemption. There you can find your freedom. There you can find your real hope, real joy, real peace, real strength, real true blessing. And there you can find your ultimate goal of your life. And there you can find a true meaning of your life. And there you can find your heavenly home. And there you can find your eternal life. Without cross, without cross, without cross, without cross, without Christ, without blood. There is nothing in life. There is nothing in life. Can you do that today? Are you willing to come? Are you willing to surrender? So પ્રભુને જીવન સોંપવા માંગો છો કે જાણે 2000 વર્ષ પહેલાં આવીને તમારા માટે મારા માટે વધસ્તંભ ઉચક્યો અને એ વધસ્તંભમાં આજે તમને મને જીવન આપવામાં આવ્યું છે. તમને મને જીવંત પથ્થરો બનાવવામાં છે. તમને મને જીવંત ઘરમાં ચણવામાં આવ્યા છે કે આપણે યાજકોની માફક તેની સેવા કરીએ. What is your response? પ્રભુ આ વચનનો આશીર્વાદ કરે. પ્રાર્થના કરીએ. વચન તમારું છે, તમે આપ્યું. મારી નિર્ભરતામાં અને મારી મૂર્ખતામાં અને તમારા સામર્થ્યમાં પ્રગટ કરવાની કૃપા આપી ધન્યવાદ પ્રભુ. અને મારી અને અમારી પ્રાર્થના છે કે આજના વચનથી તમે અમને આશીર્વાદ આપવા માગો છો. જીવંત ઘરમાં, એ આત્મિક ઘરમાં અમને મજબૂત રીતે અને અસરકારક રીતે વાપરવા માગો છો કે જેથી અમારા જીવનો એ વધુ પારદર્શક બની રહે તમારા મહિમાને માટે, તમારા મહિમાને માટે. સાંભળનાર એક એક વ્યક્તિને પ્રભુ પવિત્ર આત્મા તમે સામર્થ્ય આપો, તમે આધીનતા આપો કે આજનું વચન તેઓ સ્વીકારીને જાય. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન.